પ્રાપ્તિ કરવાની યોગ્યતા two points we have to see in this, yogyata and a purushartha. Yogyata is also important, because yogyata is not there. Samyak darshan jnana chaitanya prapt karvani paryayagat yogyata is not there, te purushartha karta. So bhav to bhavya bhavya no saman chhe. Atma. So bhav ki yoga to saman chhe. Anant guna chhe bhavya abhavya ji. પણ ભવ્ય જીવ કોને કહેવાય? એની પર્યાયમાં સમ્યક પ્રાપ્ત કરવાની યોગ્યતા છે. અને અભવ્ય જીવ કોને કહેવાય? કે જેની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરવાની યોગ્યતા જ નથી. ક્યારે પણ એ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરી જ નહીં શકે. ખ્યાલ છે? એટલે એ જીવ ક્યારે સંસારથી મુક્ત જ નહીં થઈ શકે. તમે કહેશો આવો અન્યાય કેમ? આ કયા કર્મ, ઘણા બધા પ્રશ્ન થાય આમાં, કે આ કયા કર્મના ઉદયમાં જીવ અભવ્ય હોય, કયા કર્મના ઉદયમાં જીવ ભવ્ય હોય? બોલો ચંદ્રેશ, બોલો બેનોમાંથી, કયા કર્મના ઉદયમાં ભવ્ય હોય અને કયા કર્મના ઉદયમાં અભવ્ય હોય? કોઈ કર્મના ઉદયના કારણે ભવ્ય અભવ્ય ના ભેદ નથી. આ એક સ્વાભાવિક યોગ્યતા હોવી અને સ્વાભાવિક યોગ્યતા ના હોવી એ પર્યાયગત એની યોગ્યતા જ છે. આ કોઈ કોઈના કારણે નથી. આ પારણામિક ભાવનો ભેદ છે. જેને આપણે પારણામિક ભાવ શીખીએ, પાંચ ભાવ શીખીએ ને ત્રેપણ ભેદ શીખીએ, તેમાં પારણામિક ભાવનો ભેદ છે. તો અભવ્ય જીવ પણ અનંત છે, ભવ્યની અપેક્ષા એ બહુ ઓછા છે. ઓફકોર્સ. અને બીજી વસ્તુ, જેની પર્યાયમાં સમય છે, અભવ્ય તો કરશે જ નહીં, કારણ કે યોગ્યતા જ નથી. જેની પર્યાયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા છે એવા ભવ્ય જીવ છ મહિના સમયમાં છસો આજી મોક્ષે જશે. એટ સમ પોઈન્ટ, નોટ ટુડે, અનંતકાળ પછી ભવ્ય જીવ મોક્ષે જશે. પરિચય જોવા જોઈએ, ક્યાંથી પાછા તો આવતા નથી. છસો આઠ કરતા અનંત અનંત કાળ પછી તો એવું થશે ને કે આ સંસારમાં ખાલી અભવ્ય જીવ રહી જશે અને છસો આઠ કરતા 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 બધા ભવ્ય જીવ મોક્ષે વયા જશે. એમ પણ નહીં થાય તો કે એમ પણ નહીં થાય. ખ્યાલ આવે છે? એટલે ભવ્ય જીવ થી પણ સંસાર ખાલી નહીં થાય. અભવ્ય તો છે, ભવ્ય જીવ થી પણ સંસાર ખાલી નહીં થાય. વિચાર કરો, એવા અનંત ભવ્ય જીવ છે નિત્યની ગોદમાં, નિત્યની ગોદમાં, કે જે આજ સુધી નિગોદમાંથી નીકળ્યા નથી અને હજી એક વાર નીકળ્યા નથી. અને એવા અનંત ભવ્ય જીવ છે કે આજ સુધી નિગોદમાંથી નીકળ્યા નથી ને નીકળશે. એને કહેવાય અક્ષય અનંત નિગોદ. વિચાર કરો, ભવ્ય છે, યોગ્યતા છે, કાર્ય કરવાની પર્યાયગત ક્ષમતા છે, શક્તિ છે, પરંતુ એવો અવસર જ નહીં મળે. અચ્છા, બીજી વસ્તુ, અભવ્ય જીવ અનંતવાર ચાર લબ્ધિ સુધી જઈને પાછા આવે છે, પણ કરણ લબ્ધિમાં નહીં રહે, કારણ કે સમ્યક તો પ્રાપ્ત નહીં કરે. ઘણી બધી વાતો છે, થોડું અઘરું પડે તો પ્રશ્ન પછી પૂછી લેજો, પણ આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન છે. હવે એમના કોની વાત છે? આ વાતામાં કોની વાત છે? નિકટ ભવ્ય, એક દૂરાંદૂર, અને ભવ્યમાં પણ જે ભેદ છે, એક દૂરાંદૂર ભવ્ય જીવ છે જે અભવ્ય વર્ત છે. ભવ્ય છે પણ ક્યારે પણ સંસારથી મુક્ત નહીં થાય, સંસારનો અભાવ નહીં થાય, એને કહેવાય દૂરાંદૂર ભવ્ય. ઇન ધીસ વાતાવરણ કયા જીવની વાત છે, કેવા જીવની વાત છે? નિકટ ભવ્ય જીવ, કે જે અલ્પકાળમાં, સમજાય, અલ્પકાળમાં જે પોતાનું કાર્ય કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને નિર્વાણ પદને પામશે, એવા જીવોના ભાવ કેવા હોય? પોઈન્ટ સમજાય છે? એવા જીવોના ભાવ કેવા હોય છે એ વાર્તા આમાં સુંદર. એટલે આ કયા જીવ, આપણે કયા જીવોમાં ફોલ થયે? ભવ્ય, ભવ્યમાં પણ તો બધું કેવાનું હોય, લાગે છે અંદરથી નિકટ ભવ્ય. ખ્યાલ આવે છે? આવા નિકૃષ્ટ કર્મ, આવા નિકૃષ્ટ ઊંડા અવતરથી કંચમ કર્મ, સમજાય છે? આવું ઉત્કૃષ્ટ તત્વ અને આપણને પ્રાપ્ત થયું, આપણને સમજવા મળ્યું, આપણને સાંભળવા હમણાં સમયકાળ સ્તુતિ ચાલી ને, તેમાં કેટલી સરસ પંક્તિ આવી, સુણે તને રસની બંધ શિથિલ થાય. કાલે પણ આપણે વાત કરી હતી ત્યાં, સુણે તને રસની બંધ શિથિલ થાય. કયા રસ શિથિલ થાય? ચાર રસની વાત કરી હતી ને, કે આ જીનવાણી પ્રસન્ન ચિત્તી જે ચૈતન્ય તત્વની વાત સાંભળે છે એના મિત્યાત્મનો રસ શિથિલ થાય, રાગ દ્વેષ નો રસ શિથિલ થાય. સમજાય છે? આ ભાવ કર્મની અપેક્ષા છે. સત્તામાં હજી નજીન બે પડી, બે રસ હજી સત્તામાં કરેલા કર્મો જે હજી ઉદયમાં આવ્યા નથી, સમજાય છે? એ બધા જે પાપ પ્રકૃતિના અસાતા આદિ અશુભ કર્મો છે એનો પણ અનુભાવ શિથિલ થાય. ઘણી વાર તો એવું થાય કે એ કર્મો જે પાપરૂપ છે એ બધા પુણ્યમાં સંક્રમિત થઈ જાય. ધીસ ઓલ ઇઝ હેપનિંગ વેન ખાલી આપણે ચૈતન્ય તત્વની વાત સાંભળીએ છીએ પ્રસન્ન છે. હવે એમાં આખો પ્રોસેસ આજે થોડો લેવો છે, આપણે લઈએ, સમજાય છે? અને હજી એક રસ કયો, ચોથો રસ કયો કીધો, કે જે નવીન કર્મ નો બંધ થાય છે એ કર્મ નો બંધ પણ શિથિલ શિથિલ રસ થી, એટલે અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ રૂપે નવીન કર્મ નો બંધ પણ થશે. કેમ? કારણ કે ઉપયોગ ક્યાં લાગ્યો છે? જીનવાણી સાંભળવા, પોતાના આત્માની વાત સાંભળવા, વેદ જ્ઞાનની ચર્ચા સાંભળવાનો ઉપયોગ લાગ્યો છે. સુને તને રસની બંધ શિથિલ. આ એવા જીવની વાત છે, એવા જીવના ભાવ કેવા હોય છે એની ચર્ચા આ ગાથામાં બહુ સુંદર બધા પોઈન્ટ છે, બે ચાર પોઈન્ટ ની ચર્ચા કરી છે. જો આત્મા કા અહિત કરને વાલી કચાયો જીતને વાલે અલ્પ સંસારી જીવો કો ऐसी सामग्री प्राप्त होती है, यह बात आगामी दो छंदो में कहते हैं. तू गाथा में बात करते तो जो तू केश है बता साथे गाथू जो गाथा है 208 नंबर पर, 208 नंबर ना पाना पर गाथा है बता आपने साथे गाथू. जो विषय विरक्ति परिग्रह त्यागो करो कषायो का निग्रह मनोवृत्ति को नियमित करना भिन्न भक्ति करुणा कितनी सुंदर बात है, कितना बड़ा पॉइंट समझाएगी गावा में समझाएगी कि नहीं समझाई चाहिए कि पात्रता केव पुरुषार्थ केव समर्पण केवी अर्पणता केवी तालावेली તેવી પવિત્રતા અને પાત્ર વિના વસ્તુ ના રહે. સમજે કે પાત્ર આત્મિક ધ્યાન, આત્મ ધ્યાન ત્યાં મુનિ પર તે સાચા ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના આત્મા છે નહીં. કેટલી સરસ આમાં વાત છે. જો વિવેકી જીવો કો વિવેકી જીવ, એક એક શબ્દ જો મુખ્યત ભવ્ય કીધું, સમજાય કે વિવેકી જીવ કોણ કાર્ય થશે? જે જીવ પોતાના જ્ઞાન નો વિવેક નો પ્રયોગ કરે, અને વિવેક નો પ્રયોગ કોણ કરી શકે? જે સમી હોય, જેની પાસે મન છે. તમને સમજાય છે? આપણે એવું ના થાય કે આપણી પાસે એટલી ઉત્કૃષ્ટ ક્વોલિટી છે, આપણે આપણે એનો આપણે એનો સદુપયોગ ના કરીએ અને લૂઝ એ પોઈન્ટ સમજાય છે. આપણા હાથમાં વસ્તુ હોય, એટલા શું કહેવાય, બોલો, હાથમાં હીરો હોય ને ગામમાં ગોતો, એવી વાત છે કે આપણા અંદર જે શક્તિ છે સુખી થવાની, સામર્થ્ય છે, સ્વભાવ સુખી ભરેલો છે, અને એવું ના બને કે આપણે એને ઓળખી ના શકીએ, એ યોગ્યતાને જ આપણે દીખાવી ના શકીએ, તો જો કેટલું સરસ કહેવાય. વિવેકી જીવો કો સંસાર સમુદ્ર કા કિનારા નિકટ આને પર, નિકટ આને પર એટલે શું કીધું? જેનો હવે સંસારમાં અધિકમાં અધિક રહેવાનો કાળ અર્ધ પુદગલ પરાવર્તન બાકી છે, એ જીવ આવો સમ્યક સ્વનો ને સમ્યક સન્મુક્તાનો પુરુષાર્થ કરશે. નિકટ આવી ગયો ને કાળ, કોનો? વિવેકી જીવોનો. કોનો? નિકટ ભવ્ય જીવનો. સમજાય છે? મારો બહુ ગજબ છે, બહુ સરસ ગાથા છે. વિવેકી જીવો કો સંસાર સમુદ્ર કા કિનારા નિકટ આને પર વિષયો છે વિરસ્તા. નાઉ ધીસ ઓલ ઇઝ અ ચેક પોઈન્ટ, વી હેવ ટુ ચેક કે આ બધા પોઈન્ટ માં આપણે ખરા ઉતરીએ છે કે નહીં. કારણ કે ખાલી બોલી લેવું, ખાલી સાંભળી લેવું, ખાલી અહીંયા આવીને બેસી જવું, પોઈન્ટ સમજાય છે? એનાથી કાર્ય નહીં થાય, એનાથી રસ ની બંધ શિથિલ નહીં થાય. એ પ્રકારનું ભાવભાષણ, એ પ્રકારની શ્રદ્ધા, એ પ્રકારની માન્યતા અંદરમાં નહીં થાય જે આપણે સાંભળીએ છીએ, તો ખાલી સાંભળવા પૂરતું રહી જશે, કર્ણ ઇન્દ્રિયનો વિષય બની જશે, કથાની મંદતા થઈ જશે, પણ મોહની તીવ્રતામાં તો કાલાંતરમાં જીવ નિગોદાદીમાં ફેંકાય. કર્મ બહુ, કર્મ કોઈ સાથે અન્યાય નથી કરતો. કથાની મંદતામાં જીવને એકાદ ભવ સ્વર્ગનો આપી દે, ફરી આવો, જાઓ ગ્રેવિંગમાં જઈ આવો, પરંતુ મોહની તીવ્રતા છે, કરતા બુદ્ધિ નથી તૂટી, સ્વભાવ ભાન નથી થયું, ભેદની પ્રત્યાશી નથી પટકી, સમજે છે? તો મોહની તીવ્રતામાં કાલાંતરમાં તો ત્રત્પર્યાયનો કાળ પૂરો થતા બેક ટુ નિગો, બહુ ગંભીરતાનો માર્ગ છે. હવે તો ઘણી એમ લાગે કે અંતર્મુખ દશા આપણી થઈ જવી જોઈએ, સરળ ના પડે થઈ જવી જોઈએ, જયારે વસ્તુ સ્વરૂપ આપણી સામે આવે છે, ધ ફેક્ટ વિચ આર કમિંગ ઇન ફ્રન્ટ ઓફ અસ, સમજાય છે? સત્ય આપણી સામે આવે છે, તો હવે એ સત્યનો સ્વીકાર કેમ નથી કરતા? આપણે એવો પુરુષાર્થ કેમ નથી ઉપડતો? જો આજે થોડીક ચર્ચા બીજી કરીએ, પેલા તું આજે વિષયો છે વિરક્તતા, વિષયોનું હોવું અને વિષયોમાં વિરક્તતા હોવી એ વાત અલગ છે. વિષયોની વચ્ચે હોય પરંતુ વિરક્તતા લાગવી કે ના લાગવી એ પુરુષાર્થની. વિષયોની પ્રાપ્તિ ઉદયાધીન છે પરંતુ એમાં વિરક્ત રહેવું કે ન રહેવું, એમાં જોડાવું કે ના જોડાવું, સમજાય છે? એક ઓનાધીન છે, એક પુરુષાર્થાધીન, એક ઉદયાધીન છે અને એક પુરુષાર્થાધીન. જે વિષયો મળે છે પુણ્યના ઉદયમાં એને તમે તમે યુ કાન્ટ ડિનાય, પરંતુ એમાં કયા એટીટ્યુડથી રહેવું, કેવા અપ્રોચથી રહેવું, કેવા દ્રષ્ટિ રાખવી એ કોના અધીન છે બોલો? એ આપણા અધીન. ચક્રવર્તી આદિને યાદ કરી લો, સોદર મિંદ્ર આદિને યાદ કરી લો, સર્વા સિદ્ધિના દેવોને યાદ કરી લો, લોકાંતિક દેવોને યાદ કરી લો. સમજાય? તો વિષયો છે વિરક્તતા, બરાબર. પહેલો પોઈન્ટ યાદ રહેશે, બોલતો મારી સાથે. પહેલો પોઈન્ટ વિષયો છે વિરક્તતા, સમજાય છે? પરિગ્રહ કા ક્યા કે બરાના બોલો, પરિગ્રહ કા ક્યા, બરાબર છે? પરિગ્રહ નો ત્યાગ. આ એક એક પોઈન્ટ ઉપર ઘણી ચર્ચા થઈ શકે, ખ્યાલ આવે છે? પરિગ્રહ કા ત્યાં, કારણ કે એ પણ એક પાપ છે ને, પરિગ્રહ. બહુ આરામ, બહુ પરિગ્રહ નરક ગતિ ના બનવું કારણ છે. પરિગ્રહ માં સુખ મળે ને, જોઈ જોઈને આર્ત ધ્યાન, સોરી શું થાય, જોઈ જોઈને શું થાય? પરિગ્રહ માં રોધ ધ્યાન, પરિગ્રહ આનંદી રોધ ધ્યાન. પરિગ્રહ માં આનંદ માને, એના બસ પર પોતાને માન માને, એનો કરતા માને, એનો ભોગતા માને, એનો સ્વામી માને, એમાં સુખ માને, ખ્યાલ આવે છે? એ શું છે બોલો? એ અપાત્રતા છે. અને પરિગ્રહ નો ત્યાગ બુદ્ધિપૂર્વક જેટલો થઈ શકે એટલો, સમજાય છે? રક્ત ની બંધ ઈચ્છી તો થાય, એની વચ્ચે રહેવા છતાં એમ તો થાય કે ઈચ્છે આ બધું છે, ઉદય પ્રમાણ છે, આજે છે કાલે નહીં હોય. ત્રણ 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 વાત લઈએ છે ને, પાણી ના પરિગ્રહ ને જેવો તો શું વિચાર આવવો જોઈએ? શૈલીબેન, પાણી આ પરિગ્રહ કેવો છે? આ સહયોગ કેવા છે? ઘર કેવું છે? ગાડી બંગલા નોકર ચાકર. પાણી ના પરપોટા, રેઇનબો, ઇન્દ્ર ધનુષ અને પત્તા ના મહેલ, એવું લાગવું જોઈએ એની વચ્ચે. તો એ પરિગ્રહ થી પરિગ્રહ નો ચાબી થશે. પછી કચાયો કા નિગ્રહ, સમજાય છે? કચાયો, કચાયો નો પણ રસ ઓછો થવો જોઈએ. ક્રોધ માન માયા લોભ, સમજાય છે? એ રાગ નો રાગ, રાગ નો રાગ, ક્રોધ નો ક્રોધ, સમજાય છે? તો એનો પણ શું થવો જોઈએ? એનું પણ શમન, દમન, એ પણ તત્વાભ્યાસ થી સહજ ઓછું થશે, સમજાય છે? કરો એ ઉદ્દેશ ની કહી છે, અને તત્વાભ્યાસ કરીએ અને થઈ જાય એ ખરેખર વસ્તુ સ્થિતિ છે. તો જો કચાયો કા નિગ્રહ, હવે તો શમ, ત્રણ શબ્દ આવે છે, શમ, શાંતિ અર્થાત રાગ આદિ ક્યા. કોઈ પણ ઉદય પ્રસંગ હોય એમાં શું રાખવું? શમભાવ, શમભાવ એટલે સમતા ભાવ, શાંતિ. એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ, જે ઉદય છે, જે પરિસ્થિતિ બને છે અને જે ઉદયાધીન પ્રસંગો પરિસ્થિતિ નું સર્જન થાય છે એ બધું કોના અધીન છે? ઉદયાધીન છે, મારા અધીન. આ શરીર ની રચના, જે શરીર મળ્યું છે એનું પણ થાય, વૃદ્ધ થાય, ઇન્દ્રિય જીર્ણ જીર્ણ થાય, રોગ ઘેરાઈ જાય, પરાધીન થઈ જાય, અને આ બધું કોના અધીન છે? ઉદયાધીન છે. અને શરીર ની કમી જઈને જુઓ તો એ શરીર આધીન છે, એનું પરમન છે, સ્વતંત્ર છે, અત્યંત ભાવ છે આત્મા અને શરીર વચ્ચે. આ અભ્યાસ વગર કેવી રીતના શ્રમ નો ભાવ આવશે? સમજાય છે? તો શ્રમ, શાંતિ અર્થાત રાગ આદિ કા દમ, મન ઓર ઇન્દ્રિયો કા નિરો, ખ્યાલ આવે છે? મન ઓર ઇન્દ્રિયો કા નિરો. ગઈકાલે આપણે ઘણી ચર્ચા કરી હતી કે અહીંયાથી દુબઈ જઈએ તો જતા જતા શું લાગે? કેવો અમારો પુણ્યનો ઉદય છે નહીં? અને પછી ત્યાં જાઓ અને પછી હોટેલ ની રૂમ માં પુરાઈ રહો તો પછી કેવું લાગે? ખ્યાલ આવે છે? પછી બોલો, ગઈકાલે આપણે કેટલી વાત કરી હતી? પછી બારમ તમને પછી ત્યારે શું લાગે? બંધ રહો, બંધ રહો, રૂમ માં બંધ રહો, બહાર જવું જ નથી, જવું જ નથી, બોલો. પછી આમ ખોલીને જોશે કે શું ચાલે છે, બહાર ગમવા ચાલે છે કે નથી ચાલે, ત્યાં બધી મુક્તિ થઈ જાય કે નહીં? મન વચન કાંઈ નહીં, અવાજ નહીં કરો, બોલતા જ નહીં, હલતા જ નહીં, બોલો. તો આ દમ, શમ, શાંતિ રાખો, હવે બેસી રહો, હવે હવે આમાં અહીંયાથી હલવા જેવું નથી, સમજાય છે? ઉદાહરણ સમજાય છે? તો બોલે, કોઈ શીખવું પડે ત્યાં કે બોલવું નહીં, બહાર જવું નહીં, પછી શીખવું પડે, કારણ કે બહાર શું છે? ખતરો છે. એ રીતના જ્ઞાનીઓને શું લાગે છે? ઉપયોગ જેટલો બહાર જાય છે એટલો ખરેખર ખતરો છે. એટલે ઘડી ઘડી જ્ઞાનીને પોતાના સ્વભાવ, જો આપણને પણ ઘરે જવાની ઉતાવળ હોય ને બહારના સ્વભાવ થઈ જાય તો ક્યાં જવાની ઉતાવળ? અને મુનિરાજોને પણ ક્યાં જવાની ઉતાવળ છે? ઘર માં આપણને કઈ ગયે તો મુનિરાજ નું ઘર કર્યું છે અને આપણે કોને ઘર માંગીએ છે. પોઈન્ટ હાલ માં આવે છે કેટલી સરસ વાત આવે, કેટલા સરસ પોઈન્ટ છે. કશું કે છે શમ દમ મન ઓર ઇન્દ્રિયો કા નિરોધ, એટલે પછી તો ઇન્દ્રિયો નો વ્યાપાર બંધ થઈ જાય, પછી મન નો રે એ મન પામે વિશ્રામ, એવી સ્થિતિ આવી જાય. એ સ્થિતિ પર આપણે જઈએ છે. ઓર યમ જીવન પર્યંત હિંસાથી પાપો કા ત્યાગવા, એટલે આ મુનિરાજ માટે છે, વ્રતિઓ માટે છે, કે પછી તો પોતાના સ્વભાવમાં ભરેલા આનંદ ને સાથે સ્થિરતા વધે, શ્રદ્ધાન થઈ જાય, એની સાથે ચારિત્ર આંતરિક પ્રગટ થાય. ચારિત્ર આંતરિક પ્રગટ થાય એટલે સ્વરૂપ આચરણ અંદર માં સ્વાદ ચાકી લીધો, પછી શું થાય, બહુ ગમે તો શું થાય, વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે ને વધારે, એમાં સ્થિર રહે. અને સ્થિર રહે તો શું થાય, બહાર આવે નહીં, અને બહાર આવે નહીં ઉપયોગ તો શું થાય, પાપ આદિ ભાવ, કચાયાદી ભાવ, હિંસાદી ભાવ, પરિગ્રહ આદિ અને સહયોગ આદિ આ બધું છૂટતું જાય, ઓછું થતું જાય, રસ છૂટતો જાય. પોઈન્ટ સમજાય છે? કોઈ તમને પૂછે ને કે તમે ગુણસ્થાન કેમ ભણો, ગુણસ્થાન કેમ ભણો, તો શું જવાબ આપો? રચીને ગુણસ્થાન એટલે ભણીએ છીએ ગુણસ્થાન બદલવા માટે. ગુણસ્થાન અભ્યાસ કેમ કરવો, એ ગુણસ્થાન બદલવા માટે ગુણસ્થાન નો અભ્યાસ છે. જો ટૂથપેસ્ટ ના ફાવે ને, બ્રશ ના ફાવે ને, તો શું કરી નાખો તરત? એટલે બોલ નથી બોલવું. શું કરો તરત? શેમ્પુ ના ફાવે તો શું કરો તરત? ઓછી ગુના ફાવે તો શું કરો તરત? બેગ ના ફાવે તો શું કરો તરત? બદલાવી નાખો. અહીંયા કે તેથી ગુણસ્થાન બદલતો કેમ નથી? પછી બીજો પ્રશ્ન કોઈ કરે, ગુણસ્થાન બદલવું છે, ચાલો તો ગુણસ્થાન બદલાશે કેવી રીતે? બીજો પ્રશ્ન, ગુણસ્થાન બદલાશે કેવી રીતે? તો કે જે સ્વભાવમાં ગુણસ્થાન નો અભાવ છે એવા ગુણસ્થાન તીત સ્વભાવ નો આશ્રય લેવાથી ગુણસ્થાન બદલ્યા વગર. સમજાય છે બધાને? જે બોલું છે એટલું તો સમજાય છે ને, મને યાદ ન આવે પણ ભાવ તો સમજાય છે ને. શું કેવા માંગે? બદલાય કોના આશરે? કે જેમાં ગુણસ્થાન છે જ નહીં, જે ગુણસ્થાન તીત છે, ગુણસ્થાન થી પાર છે. ગઈકાલે 273 નંબર ની ગાથામાં છ કારક ના સમૂહ રૂપ કારકો ના સમૂહ ની પ્રક્રિયા થી પાર ઉતરેલી અનુભૂતિ, એ અનુભૂતિ માત્ર પણાને લીધે શુદ્ધ છે. એ રીતના ગુણસ્થાન ની પ્રક્રિયા થી પાર ઉતરેલો સ્વભાવ, એ સ્વભાવ ના આશ્રય થી ગુણસ્થાન બદલાય. ખ્યાલ આવે છે? સમજાય છે? તો શું કે છે કે જીવન પર્યંત હિંસા થી પાપો કા ત્યાગ અને હિંસા ધારણ તત્વ કા અભ્યાસ, જે એક એક વાત કેટલી સરસ છે. હિંસા ધારણ તત્વ કા અભ્યાસ, તપચરણ કા ઉદ્યમ, મન કી વૃત્તિઓ કા નિરોધ, જીનેન્દ્ર ભક્તિ ઓર જીવો કી દયા ઇત્યાદિ સામગ્રી પ્રાપ્ત હોતી છે. ચારે અનુયોગ ની વાત આવી છે, દ્રવ્યાનુયોગ ની પણ વાત આવી અને શરણાનુયોગ ની વાત આવી. કેમ? કારણ કે એકો એક અનુયોગ, ચારે અનુયોગ એકબીજાના કેવા છે? પૂરક. અંદર માં સ્વભાવ નું ભાન થાય, ખ્યાલ આવે છે? તો બહાર માં સંકલ્પી હિંસા, તીવ્ર હિંસા, તીવ્ર આસક્તિ, તીવ્ર ક્રોધ, તીવ્ર મિથ્યાત્વ, તીવ્ર લાભ ન થઈ શકે. અગર થાય છે તો તને સ્વભાવ ની ખબર નથી, માર્ગ ની ખબર નથી, ભેદ જ્ઞાન નથી, વસ્તુ સ્વરૂપ ની ખબર. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? આ બધી સામગ્રી, આવા ભાવ, સામગ્રી આવા પ્રકારના ભાવ સહજ જ જીવના અંતરંગમાં થાય છે, જે જીવ નિકટ ભવ્ય છે. ઠીક છે, આ ગાથા આપી થઈ. હવે થોડી ચર્ચા અલગ રીતે આજે કરવી છે. તૈયાર છો? વિષય કદાચ અઘરો પડી શકે પણ આવી ટ્રાય માય લેવલ બેસ્ટ કે આપણે એને જેટલું બને એટલું આપણે એને સરળ કરવાની કોશિશ કરશે. બરાબર છે? હવે જો વિષય આવી ગયો છે તમારી સામે સ્ક્રીન ઉપર, તો હવે આત્માની સાથે મૂકી દેજો. આપણે આમાંથી રીડિંગ કરી લીધું, વિસ્તાર તો ઘણો થઈ શકે આ એક એક પોઈન્ટ પર, પણ થોડી અલગ રીતે, કારણ કે આ નિકટ ભવ્યની વાત આવી ને. એટલે આ એવો જીવ છે કે સ્વભાવ સન્મુખ છે, આ એવો જીવ છે કે પાંચ લબ્ધિમાં આવેલો જીવ છે. થોડું મારી સાથે ટ્રાય કરશો સમજવાનું? હું બોલાવીશ તો થોડું બોલશો? અરે હા કે ના, ચલો ઠીક છે. હવે જો હમણાં એકદમથી બધું ચાટ વાંચવાની મંડો ને તો તમને લાગશે આ બહુ અઘરું છે, એટલે પહેલા જ હથિયાર મૂકી દે. હથિયાર મૂકતા નહીં, શરણાનુયોગ નો થોડો વિષય મને બહુ ટાઈમથી આ લેવાનો ભાવ હતો, આજે એનો સ્વકાળ આવ્યો છે. ઠીક છે? જો હવે બહુ સરસ વિષય છે. અહીંયા કે છે ઔક્ષમિક સમ્યક પ્રાપ્ત કરવા માટે જે ઉદ્યમી ઈ થાય છે એની સ્થિતિ કેવી હોય છે, એના ભાવ કેવા હોય છે, અને એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપ કર્મની સ્થિતિ, કર્મનું પરમન સ્વતંત્ર રૂપે કેટલું બધું અદભુત થાય છે, આ કર્ણાનિયોગ નો વિષય ભણવાથી પણ દ્રવ્યાનિયોગના એક એક સિદ્ધાંત ઉભરાવીને સામે. કર્ણાનિયોગ એ દ્રવ્યાનિયોગ ના સિદ્ધાંત ને પુષ્ટ કરનાર છે. બરાબર છે? ચલો લેટ સ્ટાર્ટ વિથ ધ ટોપિક. હવે તમારી સામે આ ચાર્ટ આવી ગયું, જે નીચે શું તમારે તમને આખું આ દેખાય છે ને, વચ્ચે છે એક બ્લેન્ક પ્લેસ, સમજાય છે? નીચે બ્લેક છે, ઉપર પણ બ્લેક, નીચેનું બ્લેક એકદમ નિકટ ભવ્ય, આ તો અતિ નિકટ, આ તો અતિ નિકટ ભવ્ય જીવ ની વાત છે. કે આ પ્રોસેસમાં જયારે જીવ આવે તો નિયમથી અંતર મુહૂર્તમાં આ પ્રોસેસ જે આપણે હમણાં લેશું એને પાર કરીને નિયમથી આ બ્લેન્ક જગા પર આવી જશે. આ બ્લેન્ક જગા જે દેખાય છે ને વચ્ચે, વચ્ચે લાઈન જેવા દેખાય છે ને, એ સમ્યત્વ નો કાળ છે, એ ઓક્ષમિક સમ્યત્વ નો કાળ છે. એટલું સમજો, નીચે બ્લેક છે, ઉપર બ્લેક છે, તો બ્લેક ઇઝ ઇન્ડિકેટિંગ દર્શન મોહનીય કર્મ નો ઉદય અને નિત્યાત્વ દર્શન મોહનીય કર્મ નો ઉદય. હમણાં એટલું લો, આયુ અન્ડરસ્ટેન્ડિંગ. એક પહેલા એક પિક્ચર આપણે એકદમ સામાન્ય લીધું, શું લીધું, વચ્ચે જે બ્લેન્ક જગા છે એ શું છે, એટલો કાળ કયા સમ્યત્વ નો, ઓક્ષમિક સમ્યક્ત્વ નો કાળ છે. ના એવરી વન નો થોડો કર્ણાયોગ નો વિષય છે, પણ બધા સાંજનાથી શબ્દ થોડો ઉપયોગ એકાગ્ર રાખશો તો તમને સમજાય. બરાબર છે? મારી સાથે રહેજો, ઉપયોગ એકાગ્ર રાખજો અને સમજવું છે એ ભાવથી સમજો. ઓક્ષમિક સમ્યક્ત્વ, જયારે પણ કોઈ જીવને સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થાય, સમજાય છે? બે પોઈન્ટ કહું છું, એક પછી એક ધ્યાન રાખજો. જયારે પણ કોઈ જીવને સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થાય તો એ જીવને પાંચ લબ્ધી પૂર્વક સમ્યક્ત્વ ની પ્રાપ્તિ. આટલી વાત બધાને ખ્યાલ છે? ઈઝી પણ કરી થોડું હાર પણ આવું, હાર કાંઈ નથી. તમે કહેશો કે ના કઈ હાર નતું, લેક્ચર સક્સેસ પછી આઈ હોપ કે એવું કહો, પણ સાંભળજો, ધ્યાનથી સાંભળજો તો સમજાશે. કોઈ પણ જીવને જયારે સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થાય તો એને પાંચ લબ્ધી પૂર્વક સમ્યક્ત્વ છે. પાંચ લબ્ધી એટલે એમ સમજો કે સમ્યક્ત્વ પહેલાના, સમ્યક્ત્વ દર્શન પહેલાના અત્યંત નિકટ જીવ સમ્યક્ત સન્મુખ છે, અને એની પહેલાના ઉત્કૃષ્ટ આત્મા સન્મુખ પરિણામ છે. ખ્યાલ આવે છે? જેમાં ઠરવાનું છે, જેમાં રહેવાનું છે, એ સંબંધી ના પરિણામ વિચારો. તમારે અહીંયાથી સપોઝ ફોર એક્ઝામ્પલ લંડન જવું હોય તો 10 દિવસ પહેલા કોના વિચારો ચાલુ થઈ જશે, અને 5 દિવસ પહેલા વધારે તીવ્ર, અને 2 દિવસ પહેલા બોલો જલ્દી વધારે તીવ્ર, 1 દિવસ પહેલા, અને રાત્રિ ફ્લાઇટ હોય 1 દિવસ સવારથી. આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ? તમે હજી ગયા નથી, પરંતુ તમે જ્યાં જવાનું છે એ સંબંધીના વિચાર તમારા અંદરમાં સહજ આવે છે કે નહીં? લંડનનું વેધર, ફૂડ, ધીસ ધેટ, એવરીથિંગ, રાઈટ? તો જેમ જેમ નજીક આવશો, જેમ જેમ દિવસ નજીક આવશે, એમ એમ બાળકોની શું થાય એક્સાઇટમેન્ટ, મમ્મા 2 ડેઝ, મમ્મા 1 ડે. એવી રીતના જેમ જેમ જીવ સમ્યક્ત્વ ની સન્મુખ થતો જાય છે, સમજાય છે? જેમ જેમ જીવ આ બ્લેન્ક જગા પર આવવા માટે તૈયાર થાય છે, એની પહેલાની દશા કેવી હોય છે એને આપણે એની ભાવભૂમિ પણ સમજીએ, અને એની સાથે સાથે આપણે કર્મમાં પણ સહજપણે શું ઉત્તર પાત્ર થાય છે એ પણ સમજ. આયુ અન્ડરસ્ટેન્ડિંગ? આટલું બધાને ક્લિયર? થોડોક હકારો આપજો, હા જરા જોરથી બોલો તો મને જરા સારું લાગશે, તો કોન્ફિડન્સ આવશે કે આ વિષય તમારી સામે મૂકી શકું, રાઈટ? સમજાયું? ચલો હવે આપણે થોડું સ્કીપ પણ કરશું, કારણ કે બહુ ડિટેલમાં જશું તો વિષય પૂરો નહીં થાય, તો થોડું સ્કીપ કરશું. 2-5 મિનિટ પ્રશ્ન માટે પણ રાખીશ, ઇનકેસ કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ 2 જગ્યાની સંકોચ ભાવથી પૂછજો. હમણાં પણ પૂછ્યો, છેલ્લે પૂછ્યો, યા તો પછી ક્લાસ પછી પૂછો, ઓકે? અને કાંઈ ના સપોઝ મને પણ નહીં ખ્યાલ આવે તો સ્વામીભાઈ પાસે આપણે સમજ. આટલી વાત એકદમ ક્લિયર? ચલો હવે આઈ એમ સ્કીપિંગ 4 લબ્ધિ, સ્કીપિંગ 4 લબ્ધિ, ઓકે? શ્રેયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ લબ્ધિ ને જીભ પાર કરી ગયો છે એમ છું. ફીલ કરજો, આ જર્નીને ફીલ કરજો. તમને ખ્યાલ આવે છે? આ જર્નીને ફીલ કરજો એમ સમજો. ક્ષયોક્ષમ લબ્ધિમાં એના તત્વનું ક્ષયોક્ષમ ના લેવલ પર એના તત્વ સમજાય છે. મૂળભૂત પ્રયોજન તત્વ, દ્રવ્યાનિયોગના મૂળભૂત સિદ્ધાંત, વસ્તુનું સ્વરૂપ, અંદરમાં વસ્તુની વ્યવસ્થા, દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થા, અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે? પર્યાયની સ્થિતિ સમજી લીધી, દ્રવ્ય સ્વભાવ સમજી લીધો, અને અપરિણામી તત્વ પણ સમજી લીધો, પરિણામ પણ સમજી લીધો, પરિણામી તત્વને પણ સમજી લીધો. આ બધું થયું શ્રેયોક્ષમ લબ્ધિમાં. થોડુંક એક એક મિનિટ માં કહું છું, એટલે કેટલો કરીએ પણ એક એક મિનિટ માં આપણે એ જર્ની ને પણ આપણે ફીલ કરતા. ક્ષયક્ષમ લબ્ધિ માં ક્ષયોક્ષમ અલગ, ક્ષયક્ષમ લબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ. ક્ષયક્ષમ તો બધા પાસે છે, તમને પણ કેન્દ્રીય પોઈન્ટ હાલમાં આવે છે, પરંતુ એ ક્ષયક્ષમ ને હવે થોડા બહુ બધું નથી કે ઉપર ને બીજે ક્યાંય લગાડે બેસા કરતા તો એ વ્યર્થ, પણ અહીંયા લગાડશે તત્વ જ્ઞાન પ્રાપ્ત કરશે તો લબ્ધિ પ્રાપ્તિ પ્રાપ્તિ હેલા છે, એને કઈ પ્રાપ્ત થશે, ગેન ગેન અન્ડરસ્ટેન્ડિંગ, શું ગેન થયું અહીંયા આવશે તો શું ગેન થશે, તત્વનું જ્ઞાન વસ્તુનું જ્ઞાન અને ખ્યાલ છે. આ પણ એક થિયરી છે ને, તો થિયરી ઓકે. હવે ક્ષયક્ષમ લબ્ધિ થઈ ગઈ, ક્ષયક્ષમ લબ્ધિમાં એને એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો કે હવે આ સ્વરૂપ કેટલું થશે, હવે મુજબ તો એ વાતોથી ખબર નહીં. ફીલ કરજો કે એના પછી એની વિશુદ્ધિ ઓર વધારે, એની પાત્રતા કહો કે શાઇન, જે આપણા પોઈન્ટ થયો ને કે શાઇની મંદતા કહો, અને વિષયોથી વિરક્ત. એક કલાકમાં જઈ કરતો તો એની બદલે બે કલાક કરવાને, બે ની ચાર કર્યા, ચાર ના છ કર્યા, એમ કરીને એ સ્વાધ્યાય સાથે એના પરિણામોની પણ વિશુદ્ધિ વધતી ગઈ, એટલે એના પરિણામો પણ કોમળતા આવી આવતી ગઈ. પોઈન્ટ સમજાય છે, માટલું હોય ને એક એક ટીપું પણ પડે ને તો એને ચૂસી જાય, શું કે શું કેવા સુકું માટલું હોય એમાં એક એક ટીપું પાણીનું પડે તો શું કરે, અને જલ્દી બોલો શું કરે, ચૂસી જાય. એવી રીતના આ એક એક વચન આપણું આપણું હૃદય સુકું છે ને, વિષય કટાઈથી ભરેલું છે, સમજાય છે. તમને ભીંજાવા માટે વિશુદ્ધિ લખ્યું, ભીંજાઈની પ્રવૃત્તિનું નામ વિશુદ્ધિ લખ્યું. આઈ અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે. હવે એની વિશુદ્ધિ તૈયાર થઈ ગઈ, હવે જે દેશના દેશના મળશે, જ્ઞાની ગુરુની દેશના મળશે, એ દેશના સાંભળીને તો એટલો પ્રસન્ન થશે કે આ ખરેખર મારી વાત છે, સમજાય છે, મારા હિતની વાત છે, મારા સ્વભાવના ખાન ચાલે, મારા ખાન ચાલે. કારણ કે હવે એની સ્થાપના કેવી રીતે કરી એની, હું આત્મા છું એ સ્થાપન કરીને બેસજો. અહીંયા શું સ્થાપન કરીને બેસું, હું વિજય છું, વર્યાસીની મમ્મી છું, બોલો એ રીતે કે હું શુદ્ધાત્મા છું, હું આત્મા છું, હું જીવ છું, હું જીવ દ્રવ્ય છું, સમજાય છે. અને મારી વાત મારા વખાણ થાય તો જે દેશના દેશના એ ગુરુની પર્યાય છે, અને દેશના લબ્ધિ એ શિષ્યની પર્યાય છે. સમજાયું, દેશના કોની પર્યાય છે, ગુરુની, અને દેશના લબ્ધિ કોની પર્યાય છે, શિષ્યની. તો હવે જે પણ દેશના ગ્રહણ કરશે એ કેવી રીતે કરશે, પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય તત્વની વાત. પોઈન્ટ સમજાય છે, અહીંયા બેસવું એ અલગ વાત છે, અને જીન વાળી ને અંદર બેસાડી અલગ વાત છે. અહીંયા બેસવું એ પુણ્ય નામ કઈ નું કાર્ય છે, અને જીન વાળી ને અંદર માં બેસાડવું એ પુરુષાર્થ અને વિશુદ્ધિ નું કાર્ય. સમજાય છે બધાને, પ્લીઝ ખ્યાલ આવે છે, હાર નથી પડતું ને. ચલો, તો વી આર નાઉ મૂવિંગ ફોરવર્ડ ઇન અવર જર્ની. હવે દેશના જો તમે સમજો, આ પાંચ લબ્ધિ નો ટોટલ કાર્પર અંતર મુરત, ઇન્ડિવિજ્યુઅલી એક એક લબ્ધિ નો કાર્પર અંતર મુરત, ટોટલ કરતો તો પણ અંતર મુરત. અંતર મુરત માં તો જીવ સમ્ય પ્રાપ્ત કરવાને સમજાય કાબિલ થઈ જાય. થવું છે આજે અડધા બોલતા નથી, છોડો તમે વિશે કહું, બોલો ખ્યાલ આવે છે. અંતર મુરત નો ખેલ છે, ક્ષણ ભરણ ની જગ્યા કહો પીજે તન મિથ્યા મલ કો દો. આપણે ગઈકાલે વાત કરી છે ને કે કોઈ પાસે ગાવાની શું હોય, ગોડ ગિફ્ટ, ડાન્સ ની ગોડ ગિફ્ટ, સિંગિંગ ની ગોડ ગિફ્ટ, પણ ગુરતા કોની કોણ આચાર્ય ને ગુજરાત થી આપણી માટે ગિફ્ટ માં ગોડ લઈ આવ્યા, શું લઈ આવ્યા, ગિફ્ટ માં ગોડ લઈ આવ્યા, અને ગિફ્ટ માં તું ભગવાન છો, ખ્યાલ આવે છે. તો એવી વાત આપણી માટે લઈ. ચલો, તો અગેન ક્યાં આવ્યું, આપણે દેશના લબ્ધિ, દેશના લબ્ધિ એટલે એ દેશના જે ગુરુ ની નીકળે છે ને એને 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 વ્યર્થ નથી જવાની. સમજાય છે, બોલ મારે ક્રિકેટમાં અને બેટ ઉપાડે અને બોલ મારે ઉપર, તો ઓલાને શું થાય કે હવે હું એને જીતી લઉં, પકડી લઉં, સમજાય છે. અને આમ આપણે મહિમા કેવી આવે, આમ ટફ કેચ હોય અને પછી આમ બાઉન્ડ્રી પર ઉભો હોય અને પછી એ પકડે અને પછી એનો બાજુમાં હોય એનો કલી એનો એને આપી દે અને પછી એ બહાર સુધી જાય, તો કેવું લાગે બોલો. બધી ખબર તો બધી હોય ને, ખ્યાલ આવે છે, શું કેચ કર્યો, શું કેચ કર્યો, જવા ન દીધો, સમજાય છે, જવા ન દીધો, પોતે પકડ્યો અને પછી બીજાને પણ આપી દીધો. ના સમજાયો, કારણ કે નીચે પડી જશે તો કેચ નહીં ગણાય, આઉટ નહીં ગણાય, પોઈન્ટ સમજાય, તો ફિક્સ થઈ જશે, પોઈન્ટ સમજાય, ખ્યાલ આવે. તો એ વ્યર્થ નથી જવા, હવે એટલી એટલી પાત્રતાથી જીવ વાત સમજે છે, મારી વાત છે, આવી વાત આ કરે જીવને પંચમ કારણે એનો પ્રભાવ બતાવી દીધો. પંચમ કાળ એનો પ્રભાવ બતાવે છે. બતાવે છે કે નહીં બોલો? જો તમે પંચમ કાળ એનો પ્રભાવ બતાવે છે અને કહાન ગુરુદેવ પંચમ ભાવનો પ્રભાવ બતાવે છે. બોલો, કહાન ગુરુદેવ કોનો પ્રભાવ બતાવે છે? પંચમ ભાવ. ચલો, રેખા લપી થઈ ગઈ, આગળ વધીએ. ઘણું બધું છે જલ્દી. તો હવે ત્રાયોગ લબ્ધિ મળે. ત્રાયોગ લબ્ધિ તો કે ને, હવે તર્ક અંદરમાં, યુક્તિ, ગડમથળ, ઉહાપો એનું અંદરમાં ચાલે છે. કેવી રીતે છે? રાખ્યું ભિન્ન તો કેવી રીતે? સંયોગથી ભિન્ન તો એના અંદરમાં જે વિચારો ચાલે છે એ એટલા ઉત્કૃષ્ટ અને આત્મસન્મુખ ચાલે છે કે એને હવે આત્મ સંબંધીના વિચારો ઉગ્ર 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 થતા. કચાઈની મંદતામાં સંતુષ્ટ થવું, વૈકલ્પ વિષય, કચાઈની મંદતામાં સંતુષ્ટ થવું, પ્રાયોગ લબ્ધિમાં સંતુષ્ટ થવું એ મોહની તીવ્રતા. સમજાય છે? સંતુષ્ટ થઈને પાછા આવી જશે તો મોટી વ્રત છે. સમજાય છે? ખ્યાલ છે? એ ધારાને છોડે નહીં, એ ધારાને પકડી રાખે, એ ધારાને પકડી. આ ધારા તૂટી જાય છે ને, આપણા વિચારો ચાલે છે, આપણને પણ ઘણું અંદરથી ભાવ વાસણ થાય છે, સમજાય છે, સત્ય લાગે છે, મહિમા આવે છે, આનંદ થાય છે, પણ એ ધારા ક્યાંય તૂટી જાય છે, ક્યાંક સંતુષ્ટ થઈ જાય છે, કઈક રોકાઈ જઈએ છે, એને ધારા તૂટી જાય. એટલે કરણ લબ્ધિમાં પ્રવેશ નથી થતો. તમને સમજાય છે ને? એવી ખ્યાલ આવે છે ને? હવે સાંભળજો, કરણ લબ્ધિમાં પ્રવેશ થયો. આ કહ્યું કે એરપોર્ટ પર પહોંચ્યો, સમજાય ને? સિક્યોરિટી પાસ થઈ ગયું, સિક્યોરિટી ચેક પાસ થઈ ગયું, લગેજ આપી દીધો, સિક્યોરિટી ચેક થઈ ગયું. હવે ગેટ ઉપર આવી ગયેલા જીવની વાત. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? કરણ લબ્ધિમાં આવ્યું એટલે ક્યાં ઉભો છે? ગેટ ની બહાર. હવે શું કરવાનું છે? એ પ્લેન માં એને હવે એન્ટર થવાનું છે. શું કહેવાય? બોર્ડિંગ. બોર્ડિંગ કહેવાય ને? The flight is ready to board. સમજાય છે? તો હવે એ ગેટ ઉપર આવી ગયો, એ કરણ લબ્ધિ છે. જો હવે ત્યાં શું કે છે? કરણ લબ્ધિ ના ત્રણ ગેટ છે. થોડા નામો કદાચ નવા લાગે, વડીલો જરાય મૂંઝાતા નહીં, બસ ખાલી આનંદ લેજો, જર્ની નો આનંદ લેજો. ખ્યાલ આવે છે? ત્રણ પ્રણામ છે કરણ લબ્ધિ ના. ત્રણ પ્રણામ: અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. સાંભળજો, હવે આખો ખેલ ચાલુ થાય. ક્યાં આવી ગયો જી? જલ્દી બોલો. કરણ લબ્ધિ, કરણ લબ્ધિમાં આવી ગયો એટલે નિયમ થી સમ્યક દર્શન ની પ્રાપ્તિ થશે. પોઈન્ટ સમજાયો? કરણ લબ્ધિમાં ગેટ આગળ આવી ગયો, નિયમ થી બોર્ડ. કરણ લબ્ધિમાં આવ્યો એટલે નિયમ થી સમ્યક ની પ્રાપ્તિ થશે, બરાબર. હાલ કરણ લબ્ધિ નો પણ કાળ અંતર હોય, અને સોરી, હા, કરણ લબ્ધિ નો કાળ પણ અંતર હોય. એના જે ત્રણ ભેદ છે, સાંભળજો, ત્રણ ભેદ છે. એમાં પહેલો ભેદ કયો છે? અનિવૃત્તિકરણ, સોરી, અધકરણ, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. એક એક ના જોવો તો પણ અંતર્મુહૂર્ત નો કાળ, મિક્સ કરો તો પણ, એડ કરો તો પણ અંતર્મુહૂર્ત નો કાળ, પાર્થિવ લબ્ધિ નો કાળ પણ અંતર્મુહૂર્ત. હવે સમજો, કરણ લબ્ધિ, કરણ લબ્ધિ એટલે વેરી ક્લોઝ ટુ સમ્યક. હવે આ કારણ પસાર કરશે અને આ જે બ્લેન્ક બ્લેન્ક જગા છે ને, એ બ્લેન્ક જગાના પહેલા સમયમાં આવશે અને જીવને સમ્યકની પ્રાપ્તિ થશે. આટલી વાત સમજાય છે? હવે તમે સમજો, જીવ કરણ લબ્ધિમાં આપણે આ પ્રોસેસમાં આવશું બહુ જલ્દી. અરે હા કે ના? ઇસ બાર મજા ના આવે. હવે તો આમ હું બોલું તો આમ અંદરથી અવાજ આવવો જોઈએ. ઇસ બાર, સમજે? ઇસ બાર કરણ લબ્ધિ, સમજે? ઇસ બાર કરણ લબ્ધિ, કરણ લબ્ધિ છે પાસ. કરણ લબ્ધિ માં આવ્યો એટલે પાસ થઈ ગયું, બસ. હવે કેવું ના પડે? પાસ. કરણ લબ્ધિ માં આવ્યો એટલે પાસ. સમજાય છે? તો ચલો, હવે આવ્યો અધકરણ. હવે આમાં એક્સપ્લેનેશન બહુ બધું છે, પણ આઈ એમ સ્કીપિંગ એવરીથિંગ. અધકરણ એટલે અગેન સ્વભાવ સન્મુખપણ, સ્વભાવની ધૂન, સ્વભાવની ઉર્જતા. હવે ટોટલ નહીં સાહેબનું રસપૂર્ણ ચિઠ્ઠી જોજો, એમાં એક પેરેગ્રાફ નેક્સ્ટ ટાઈમ આપણે વાત. સમજાય છે? જે નાસ્તી ના વિકલ્પો છે કે હું આ નથી, હું રાગ નથી, હું શરીર નથી, હું દય નથી, હું કર્મ નથી, હું ઘર નથી, હું કુટુંબ નથી, પરિવાર નથી, એ નાસ્તી ના વિકલ્પો પણ ઓછા થતા જાય. અસ્થિ ના વિકલ્પમાં આવતો જાય છે. સમજાય છે? અસ્થિ ના વિકલ્પ પણ આવે છે અને એ પણ હવે શું થાય છે? વિકલ્પો પણ ઓછા થતા જાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, પછી કેવા વિકલ્પ છે? હું શુદ્ધ બુદ્ધ, હું શુદ્ધ, હું બુદ્ધ અને પછી હું, ખાલી હું રહી ગયો. બોલો, ગજબ. અરે આનંદ આવે છે કે નહીં કોઈ સમજાય છે તો એમ સમજો કે કરણ નથી નો અધકરણ નો કાળો પૂરો છે રેડી અરે આ તો એવું છે કે એનો દીકરો હોય ને સ્વિમિંગ પુલ ના રેન્ક પર છેલ્લે ઉભો હોય છેલ્લે ઉભો ડરતો હોય પછી મમ્મી શું કરે ટ્રેનર શું કરે બોલતા નથી યાર બધા મૌન કેવડી થવાના છે પાર્લામેન્ટ ના મૌન બધા મૌન કેવડી કોઈ સમજાય છે શું કરે બોલો ટ્રેનર શું કરે એનો ઉપરથી બધું જમ્પ કરે ને કયા કયા જમ્પ હોય તમારા સમજાય છે એટલું આમ તૈયાર હોય ખાલી આમ ડરતો હોય તો બસ ખાલી આમ ધક્કું ધક્કો મારે તો એ સમજાય છે એ આકાશમાં એવી રીતે જ્ઞાન ગગનમાં જીવ ઉડવો પોઈન્ટ સમજાય ને ખ્યાલ આવે છે અને બહુ મને તો એટલે થોડો ભીલો આવી છે આ અઘરો પડે તો થોડી દેર પણ ખાલી ગરમી ને ફીલ કરે બરાબર હવે અધકરણ ના પરિણામ પૂરા અને સમજાય છે અનિવૃત્તિકરણ ના પરિણામ અપૂર્વકરણ ના પરિણામ પૂરા અલગ રીતે સમજો કરણ લગ્નમાં પ્રવેશ થતા બહુ ભાગ સમય પૂરો છે સમજો શું કીધું બહુ ભાગ સમય એટલે ઓલમોસ્ટ ઘણો બધો કાળ પૂરો થઈ ગયો કરણ લગ્નમાં બહુ ભાગ પૂરો થઈ ગયો અને એક ભાગ થોડોક જ કરણ લગ્નનો થોડોક જ ભાગ બાકી છે ભાગ એટલે સમય સમજાય છે ને ખ્યાલ આવે છે અને એ જે એક ભાગ બાકી છે એમાં અજબ ગજબ ના કાર્ય થાય બે કાર્ય થાય છે બે કાર્ય એટલા એક ભાગના સમયમાં સમય બહુ સૂક્ષ્મ છે પરિણામ બહુ ઉજ્જવળ છે કાર્ય બહુ ફાસ્ટ થઈ રહ્યું છે એનું નિમિત્ત પામીને કર્મમાં પણ ગજબ ના ઉછળ પાછળ થઈ રહ્યા આવી અંડરસ્ટેન્ડ નહીં બહુ શું કીધું કરણ લગ્ન નો બહુ ભાગ સમય વ્યતીત થઈ ગયો કેટલો ભાગ બાકી છે એક ભાગ સમય બાકી છે એમાં બે કાર્ય થશે સૌથી પહેલો કાર્ય થશે અંતરકરણ શું થશે અંતરકરણ અંતરકરણ એટલે શું થશે કે એ કરણ લગ્ન નો સમય પૂરો થશે જરા ધ્યાનથી સાંભળજો એના પછીનો અંતર્મુહૂર્ત નો જે કાળ છે સમજાય છે એ કાળમાં કોઈ પણ પ્રકારનો દર્શન મોહ નો ઉદય ના આવવો જોઈએ દર્શન મોહ ના જે નિષેકો છે ઇટ શુડ બી એમ્પ્ટી અન્ડરસ્ટેન્ડિંગ એ એમ્પ્ટી થઈ જાય એ ક્લિયર થઈ જાય રસ્તો વિધાઉટ દર્શન મોહ નો ઉદય સમજાય છે બિકોઝ એ કાર સમ્યક નો છે આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ તો શું થશે અંતર કરશે અંતર અંતર કેવી રીતના કરશે કે એ અંતર મુહૂર્ત ના કાળ દરમિયાન જેટલા પણ નીચે બહુ જલ્દી ઉદયમાં આવવાના છે એ બધા એ જે કરણ લગ્ન નો એક ભાગ છે એમાં લઈ લેશે દર્શન મોહના નિષેકને એમાં લઈને ઉદયમાં આવી જશે કારણ કે હજી કરણ લગ્ન સુધી નથી આપે છે કરણ લગ્ન સુધી દર્શન મોહનો ઉદય છે તો વેરી નિયર ના નિષેકને લઈ લેશે અહીંયા અને જે થોડા પછીના નિષેક છે એને નાખી દેશે અંતર મુહૂર્ત ના કાળ પછી એને કહેવાય ઉપશમ કર હા ઉપશમ થઈ જશે તો યુ કેન કમ એટલા નહીં એના પછીના જેટલા 70 કોણા કોડી સાગર ના નિષેક છે બધા ત્યાં સુધી રહેશે તો કાફી ઘરદાર નું કામ છે કે નહીં તો સમજાય છે એવરેજ અધિકારી આવે આ તો સમજાય છે તો શું થઈ ગયું એને કહેવાય ઉપશમ કર પહેલા અંતર કરશે સમજાય છે એટલે એક જગ્યા ને ખાલી કરી નાખશે એક ચૂંટણી એમ્પ્ટી વિધાઉટ દર્શન મોન ઉદય કોને નથી સમજાતું ખાલી હાથ ઉપર કરજો સમજાય છે ને આ તમને દેખાય છે ને એ ચાર્ટ વચ્ચેનું જે પ્લેન જગ્યા છે એ સમ્યક્ત નો કાળ બાજુમાં લખ્યું છે સમય આપણી પાસે નથી તમે પછી જોજો વચ્ચેનો જે પ્લેન જે બ્લેન્ક પ્લેસ છે એ શું છે સમ્યકનો કાળ અંતકરણ સમજાયું ઉપશમકરણ સમજાયું એક અંતર મુહૂર્ત માટે હવે કોઈ પણ દર્શન મોહનીય કર્મ નો ઉદય નહીં આને શું કહેવાય અંતરકરણ પ્લસ આ લખી લો આ ફોર્મ્યુલા લખી લો અંતરકરણ પ્લસ ઉપશમકરણ ઇઝ ઇક્વલ ટુ પ્રશસ્ત ઉપશમ આને શું કહેવાય પ્રશસ્ત ઉપશમ કોનો કયો પ્રશસ્ત ઉપશમ દર્શન મૌન્ય નો મૌન્ય નહીં દર્શન મૌન્ય નો હવે તમને ઘણા બધા પ્રશ્ન થઈ શકે ને ચારિત્ર મૌન્ય નો અનંતાનુબંધી નો પણ ઉદય ના આવવો જોઈએ કે નહીં આ કાળમાં તો શું થશે એનું અપ્રશસ્ત ઉપશમ થશે કેવી રીતે હવે સાંભળો સાંભળો સાંભળી લો ના સમજે તો કાંઈ પણ સાંભળો ચારિત્ર મૌન્ય નો શું થશે અપ્રશસ્ત ઉપશમ દર્શન મૌનો શું થયો થોડું તો બોલો દર્શન મોનો શું થયો પ્રશસ્ત ઉપશમ ચારિત્ર મોનો શું થશે અપ્રશસ્ત ઉપશમ અપ્રશસ્ત ઉપશમ એટલે શું જે સમય આ કરણ નદીનો એક ભાગ સમય બાકી હતો એ પૂરો થયો. અંતરકરણ ઉપશમ, અંતરકરણ અને ઉપશમકરણ આ બે થઈ ગયું. હવે એક સમયે જે સમ્યક્ત્વમાં પ્રવેશ કરશે, સમજાય છે, આ કરણ નદીનો એક ભાગ પૂરો થશે પછી ક્યાં આવશે? જીવ સમ્યક્ત્વમાં આવશે ને, નિર્વિકલ્પ દશા. કોઈ સમજાય છે? નિર્વિકલ્પ દશા. તો એ સમય થી લઈને અંતર ઉન્નત કાળ પર્યંત અનંતાનુબંધી કટાઈ નો જે ઉદય આવશે, અનંતાનુબંધી રૂપ નહીં આવે, એ અપ્રત્યાશાંત પ્રત્યાશાંત સ્વંજલન રૂપ કન્વર્ટ થઈને એટલો સમય, સમજાય છે, એ હર સમય આ કાર્ય થશે. કયા સમય? હર સમય. અંતર ઉન્નત ના હર સમય શું થશે? આમાં ગેસ ને બધું ક્રિએટ નથી થતું. હા, ગેસ ક્રિએટ નથી થતું. ઓન ધ સ્પોટ, વેરી ગુડ, ઓન ધ સ્પોટ અનંતાનુબંધી વિલ ગેટ કન્વર્ટેડ ઇન ટુ અધર પ્રકૃતિ અને એના ઉદયમાં આવશે, અનંતાનુબંધીના રૂપમાં ઉદયમાં નહીં. સમજાય છે? દ્રષ્ટિબેન સમજાય કે અપ્રશસ્ત ઉપશમ, અંતરકરણ પ્લસ ઉપશમકરણ ઇઝ પ્રશસ્ત ઉપશમ. એકવાર બોલશો મારી સાથે અલ્પાબેન, અંતરકરણ. તમે શબ્દોનો ભાવ તો સમજાય ને, અંતરકરણ શું થયું? અંતર થયું, ગેપ ક્રિએટ થયું. ગેપ ક્રિએટ કેવી રીતે થયો? સમજાય છે? એ જે છેલ્લા એક ભાગ કરણ લગ્નનો જે એક ભાગ બાકી હતો એના પરિણામ નું નિમિત્ત પામી લે. તમે પરિણામ નહીં ભૂલતા, કર્મની સિચ્યુએશન, કર્મમાં ફેરફાર, ઉપશમકરણ, અંતરકરણ, સમજાય છે, અપ્રશસ્ત ઉપશમ, પ્રશસ્ત ઉપશમ, જે પણ કર્મમાં થયું, જે પણ આંખો આ રસ્તો ખાલી થયો એમાં પ્રબળ નિમિત્ત હતા કરણ લબ્ધિના લાસ્ટના એક ભાગ રૂપ પરિણામ, જીવના પરિણામ. એટલા ઉત્કૃષ્ટ પ્રબળ પરિણામ કે એનું નિમિત્ત પામીને આખો પ્રોસેસ થઈ ગયો, રસ્તો ક્લિયર થઈ ગયો. હવે જેટલો સમય અંતર મુહૂર્ત માટે ઔક્ષમિક સમયમાં રહેશે ને, નિર્વિકલ્પ દશા, અતિન્દ્રિય આનંદ, કોઈ વિકલ્પ નહીં, કોઈ દર્શન નો ઉદય નહીં, મિત્રત્વ નહીં, અનંતાનુબંધી નો ઉદય નહીં, ક્રોધમાન માયા લોભ નહીં. તો શું? તો કે અંદરમાં સમ્યક્ત્વ, સમ્યક ધ્યાન, સમ્યક ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર, સ્વરૂપમાં મગ્ન, સ્વરૂપનો આનંદ, સ્વરૂપમાં અભેદ, એકરૂપ ભાવ, અભેદ ભાવ, ગુણ ગુણીનો વિકલ્પ નહીં, દ્રવ્ય પર્યાયનો વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, એક માત્ર આનંદ 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 નો ભૂત. વયા ગયા અંદર? સમજાય છે? આ સમજાવવામાં પછીનો નીકળી ગયો, પણ આ પ્રયોગમાં આવે અને આપણે આ રૂપે પડવીએ એમાં આનંદ છે, કોઈ વિકલ્પ નથી. તમે વિચાર કરો, જીવના પરિણામનો નિમિત્ત પામીને કર્મમાં કોણ અંતકરણ કરવા ગયું, કોને નીચે, કોને જલ્દી ઉદયમાં લાવ્યું, કોણ બીજા નિષેકોને ઉપર નાખી દીધા, ઉપરના નિષેકોને રોકી દીધા, ગેસ ક્રિએટ થઈ ગયો, મિથ્યાત્વના ઉદય વગરની અવસ્થા થઈ ગઈ. અહીંયા ખાલી શુદ્ધ પ્રણામનું નિમિત્ત, એટલે શુદ્ધ પ્રણામ છે. દર્શન મોનો વિશે અહીંયા ઉપશમ છે, ઉપશમ થઈ ગયો ને, કારણ કે આવવાના થાય તો આવી ગયા કરે નક્કીમાં ઉદયમાં, ઉપરનો ઓપ્શન થયો અને ઓપ્શન બી સમજો તો કે દર્શન મોનો શું થયો? પ્રક્રમ પ્રશિષ્ટ ઓપ્શન અને અનંતાનુબંધીનું શું થયું? અનુપ્રશિષ્ટ ઓપ્શન. એ તો ઓન ઓન સ્પોટ થયા કરશે. આખી વાત સમજાય છે? કોઈને કઈ પ્રશ્ન છે? બે મિનિટ પ્રશ્ન માટે આપું છું. અચ્છા, હવે તમને એ પ્રશ્ન થઈ શકે કે આ કાર પૂરો થાય પછી શું થાય? અંતર મુહૂર્ત રહેશે, ઔક્ષમિક સમય તો કેટલો સમય રહેશે? અંતર, એક મિનિટ ખાલી એક મિનિટ, અંતર મુહૂર્ત રહેશે પછી શું થશે બોલો? પછી જીવ પાસે ચાર ઓપ્શન છે. અગર આ સમયનો કાળ પૂરો થઈ ગયો અને તરત જ એના પછી એને સાયોક્ષમિક સમ્યક્ત્વ લઈ લીધું, પોઈન્ટ સમજાય છે, તો સાયોક્ષમિક સમ્યક્ત થઈ જશે. ખાલી ફરક શું રહેશે? કે સમ્યક્ત પ્રકૃતિનો ઉદય થાય, સાયોક્ષમિક સમ્યક્ત્વ. કારણ કે સમ્યક્ત પ્રકૃતિ બે જાતી છે, સેલોક્ષમ સમ્યક્ત છે ને, સમજો ખાલી, ના સમજાય તો ગુંજાતા નહીં, સમ્યક્ત પ્રકૃતિનો ઉદય થાય, સમજાય છે, અને સમ્યક્ત બન્યું રહેશે. ખાલી સમ્યક્ત ચેન્જ થઈ ગયું, શેમાંથી શેમાં આવી ગયું? ઔક્ષમિક માંથી સાયોક્ષમિક થઈ ગયું, સમ્યક્ત પ્રકૃતિનો ઉદય. સમજ્યા કે જે ઘાતી નો ઉદય એક ઘાતક નથી સમ્યક કરે એનો ઉદય કાર્યા કરશે અને જે સર્વ ઘાતી છે સમજ્યા કે એનો ઉદયા ભાવી છે અને અને સદ અવસ્થાનું પૂછશે. This process will go on for મિત્યાત્વ અને મિશ્ર ત્રણ ટુકડા થઈ ગયા ને કોઈ સમજાય કે તો એક આયોક્ષમિક સમ્યક થઈ જશે. આટલી વાત સમજાય. અને આયોક્ષમિક માંથી પછી એક ભાવમાં એક 40 સમ્યક તો પણ થઈ જશે. એક ભાવમાં ઔક્ષમિક માંથી સાયોક્ષમિક માંથી સાય કોઈ જીવ યાદ આવે છે એવો એક ભાવમાં ઔક્ષમિક માંથી સાયક્ષમિક સાયક્ષમિક માંથી સાય થઈ ગયું. ક્ષેરિક રાજા વેરી ગુડ. યશોદા મુનિ આના ચરણમાં ઔક્ષમિક સાયક્ષમિક થઈ ગયું. મહાવીર ભગવાન ના પાદ મૂલ્યમાં સાયું ક્ષેરિક રાજા. તો એક ભાવમાં એક ત્રણેય સમ્યક્તો ને પાર કરી સાય સમ્યક્તિ થઈ ગઈ. બીજી વાત સપોઝ ઔક્ષમિક માંથી સાયક્ષમિક ના થયું તો ઔક્ષમિક માંથી સાયક્ષમિક ના થયું તો હવે શું થશે? તો કે એ અંતર્મનસ નો પાર પૂરો થતા સાંભળજો કેટલી પ્રકૃતિ ઉક્ષમ થઈ ચંદ્રેશભાઈ કેટલી ઉક્ષમ થઈ સાપ થઈ ને દર્શન મોના ત્રણ ટુકડા થયા. આ મેં પોઈન્ટ મિસ થયો ઘણું બધું મિસ થયું છે કારણ કે સમય ઓછો છે. તો જયારે સમ્યક્તો ના પહેલા સમયમાં આવ્યો છી અનાદિકાલી ની ખ્યાલ હતી તો દર્શન મોના ત્રણ ટુકડા થયા અને અનંતાનું ગંધીઓ પણ અપ્રશિષ્ટ ઉક્ષમ થયો. તો સાત નો ઉક્ષમ હતો કે નહીં? સાત નો ઉક્ષમ હતો કે નહીં? સાત પ્રકૃતિ દબાઈ હતી એમ સમજો. સરળ વાત સાત દબાઈ ગયો સાત ઓકે. હવે એ સાત માંથી સપોઝ અંતર મુહૂર્ત નો ઔક્ષમિક સમીકરણ કાળ પૂરો થયો એ સાત માંથી અનંતાનુબંધી કોઈ એક નો ઉદય આવે સપોઝ તો એ જીવ સેકન્ડ માં સ્થાન માં ચાલુ જાય. ક્યાં હતો? ફોર્થ માં હતો. એમાંથી સેકન્ડ આવી જશે. કોનો ઉદય આવશે? તો ઉદય આવશે તો અનંતાનુબંધી કોઈ એક નો ઉદય આવશે. ક્રોધ નો માન નો માયા નો લોભ તો ક્યાં જશે? સેકન્ડ માં. સપોઝ મિશ્ર દર્શન માં ત્રણ ટુકડા થાય એમાં મિશ્ર પ્રકૃતિ નો ઉદય સમ્યક મિથ્યા કરો તો કઈ ગુણ સ્થાન આવશે? ત્રીજું ગુણ સ્થાન આવશે. થઈ ગયું બરાબર છે. અને સપોઝ મિથ્યાત્વ નો ઉદય આવી ગયો તો પહેલું આવશે. સમજાય? તો મિથ્યાત્વ થઈ ગયું, મિશ્ર થઈ ગયું, અનંતાનુબંધી ચાર થઈ ગઈ. કઈ બાકી રહી? સમ્યક પ્રકૃતિ. સમ્યક રહી ને? હા સમ્યક. ચોથામાં ને ચોથામાં રહેશે પણ સમ્યક પ્રકૃતિ નો ઉદય આવતા ઔક્ષમિક સમ્યક વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ સાયોક્ષમિક થઈ ગયું. સાયોક્ષમિક થઈ ગયું. સાયોક્ષમિક સમ્યક્ત તો ઘણો કાળ રહી છે. એનો કઈ ઉત્કૃષ્ટ કાળ ને સાત વર્ષ આગળ માઇનસ એક અંતર નું. તો એ સાયોક્ષમિક સમ્યક્ત તો ઘણો કાળ રહી છે. સમજાયું કે નહીં? ખ્યાલ આવે છે? થોડી આપણે પ્રયાસ કર્યો થોડો આ વિષય તમારી સામે. કારણ કે જો હું તમને સાથે કહું કર્ણનિયોગ નો પણ થોડો અભ્યાસ કરવો છે, કર્મ સિદ્ધાંત નો પણ થોડો અભ્યાસ કરવો. આમાં એટલો જો આમાં તમે મને સાચી કહેજો, કદાચ ના પણ સમજાય પણ સાચી ઓનેસ્ટલી કહેજો, તમારો ઉપયોગ ઘરે તો નહીં થયો હોય, આમતેમ તો નહીં થયો હોય, કદાચ એસી બંધ પણ થઈ ગયો હોય, ગરમી પણ લાગતી તો તમારો ઉપયોગ છે આમતેમ નહીં બન્યો. આ કર્ણનિયોગ ની ઓલી છે, સમજાય ને, ખૂબી છે કે તમારો ઉપયોગ આમાં ને આમાં રાખશે. બીજ સમ્યક્ત શું છે બોલો? તત્કાળના સમ્યક્ત છે ને, એક બીજ સમ્યક્ત છે. ગણિત નો અભ્યાસ કરતા કરતા જીવ સમ્યક્ત રહી ગયો છે બોલો. ગણિત નો અભ્યાસ કરતા કરતા ગણિત, ઓહો, આટલા કેલ્ક્યુલેશન, આટલા માપ, આટલી સૂક્ષ્મતા, આટલા સૂક્ષ્મ ડાયમેન્શન. બોલો, વિચાર કરો આના પછી ક્યાં જશે? બોલે આના પછી જશે સર્વજ્ઞ ભગવાન ની મહિમા. એ સર્વજ્ઞ ભગવાન ની મહિમા આવશે તો ઓહો કેવડી ભગવાન ના જ્ઞાન માં બધું જણાવે છે. અને એ જાણતા સર્વજ્ઞ પર આવતા આવો. અને સર્વજ્ઞ પણ આવ્યું ક્યાંથી? આવો મારો સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞ સ્વભાવ પર દ્રષ્ટિ આવી જાય અને ત્યારે ત્યાં જીવને તમને સુધી ખ્યાલ આવે છે. આનંદ આવ્યો કે ના આવ્યો? જર્ની માં આવી ગયા કે નહીં? બ્લાઇન્ડ જગા પર આવ્યા કે નહીં? બોલો, જલ્દી આવી જજો. કારણ કે અગર સમ્યક્ત યહ નર ભવ શિર મિલન કઠિન હે જો સમ્યક્ત નહીં. દોલ સમજ સુન ચેત સયાન. દોલ દોલત રામ કી છે. આપ દોલત રામ કી શું કે છે? દોલત રામ પોતાને પણ કે છે સમજ સુન ચેત સયાન. સયાન એટલે કેટલા ઉપક્ષમ ની વાત કરી? પ્રશિષ્ટ ઉપક્ષમ. વોટ ઇઝ પ્રશિષ્ટ ઉપક્ષમ ફોર્મ્યુલા? અંતરકરણ પ્લસ ઉપક્ષમકરણ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર અંતર થયો ને અને પછી ઉપસર થયું. આ બે વાત સમજાય કે નહીં? અંતર થયો એટલે અમુક કર્મ દર્શન માં લઈ આવી ગયા અને અમુક પાટણ નાખી દીધા, એક પાટણ ફેંકી દીધા. ફેંકી દીધા કે ફેંકાઈ ગયા? ખ્યાલ આવે છે? એ સહજ થઈ ગયું તો અંતર થઈ ગયું અને પછી ઉપસરમ એટલે હવે ત્યાં વયા આવે તો નાવ યુ કન કમ. હવે ઉદયમાં નહીં આવે કારણ કે હવે આખું ગેસ થઈ ગયો, ક્લિયર થઈ ગયો રસ્તો ફોર સમય છે. સાકાર પૂરો થાય છે, બહુ ભાગ જીતી ગયા પછી એક ભાગમાં કાર્ય થાય છે અને એનું પણ ઉલ્લંઘન કરીને સમ્યત્વની ભૂમિમાં જીવ એટલે સ્વભાવની ભૂમિમાં જીવ પ્રવેશ કરે. કેવું હશે એ પરમન, કેવી હશે દશા કે અનાધિકારથી પણ સન્મુખ પડતી જયારે અંદરનો ભળે સ્વભાવમાં લીન થાય, સ્વભાવમાં ક્ષણ માત્ર માટે અભેદ થાય, અંતર મુહૂર્ત માટે અભેદ થાય અંદરમાં, તો કેવો આનંદ હશે, કેવી નિર્વિકલ્પ દશા હશે, કેવી નિર્ભરતા હશે. કોઈ શબ્દ નહીં હોય, કોઈ વિકલ્પ નહીં હોય. સમજાય છે? મન વચન કાયા, મન પામે વિશ્રામ, કાયાની મુવમેન્ટ નહીં, મનની મુવમેન્ટ નહીં. સમજાય છે? વચન થંભી જાય, વિકલ્પ થંભી જાય, કોઈ ગુણગુણીનો વિકલ્પ પણ નહીં, એવી દશામાં આપણે બધા શીઘ્ર પહોંચીએ એવી મંગળ અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો વિતરાગ જે શાસન જય.